તારીખ 5/6/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કીડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 33.
શાસ્ત્ર અધ્યયન કરનારા મોક્ષજીને પીવા પીવા બાધક પરિણામ થવા ન ઘટે એ પ્રકરણ ચાલે છે, વિષય ચાલે છે. ત્યાં શાસ્ત્રનું ભણતર, ધારણા વગેરે આવડતને લીધે શરૂઆતથી મથાળેથી બરાબર છે. 27 વર્ષ ઘણી શાસ્ત્રનું ભણતર, ધારણા વગેરે આવડતને લીધે સાચા જ્ઞાનની પ્રાપ્તિ માનીને પોતાને જ્ઞાન પ્રગટ થયું છે અથવા પોતાને જ્ઞાન વર્તે છે તેવા બ્રહ્મા જેને અતિ પરિણામી પણ કહેવાય તેવા દોષમાં અભિમાનપૂર્વક વર્તે છે. હોય એના કરતા વધારે કલ્પના થાય તેને અતિ પરિણામ પણ કહેવામાં આવે. અહીંયા તો કોઈ ગુણ પ્રગટ થયા છે થોડા, અને વધારે ગુણ પ્રગટ થયાનું માને છે એવું અતિ પરિણામી પણ નથી, પણ ગુણ પ્રગટ જ નથી થયા, માત્ર શાસ્ત્રની ધારણા થઈ છે, શાસ્ત્ર જ્ઞાનની ધારણા થઈ છે, એ કોઈ ગુણ પ્રગટવાનો પ્રકાર નથી, ગુણ પ્રગટ્યાનો એ કોઈ પ્રકાર નથી કે જે શાસ્ત્ર ધારણા છે તે. અવગુણ એવા ને એવા રહે, મિથ્યાત્વ અને અજ્ઞાન એવું ને એવું રહે, એને પણ શાસ્ત્ર જ્ઞાનની ધારણા યાદદાસ્ત શક્તિને લઈને અથવા ક્ષયોક્ષમને લઈને સંભવે છે, હોઈ શકે છે. તો શાસ્ત્રની યાદદાસ્ત ધારણા એટલે યાદદાસ્ત છે, અને આવડત એટલે એક પ્રકારની સમજ, બુદ્ધિગમ્ય થવી. એટલે શાસ્ત્ર અનુસારી જ્ઞાન જેને કહીએ, શાસ્ત્રમાં સમજ પડે છે એવું જ્ઞાન જેને કહીએ. મિથ્યા દ્રષ્ટિ જીવ પણ શાસ્ત્રાર્થ કરે એવો ક્ષોક્ષમ હોય, કોઈ જ્ઞાની હોય એની સામે પણ એ શાસ્ત્રાર્થ કરવા બેસી જાય, અને પોતાની વાતના સમર્થનમાં અનેક શાસ્ત્ર આધાર આપે. જે રીતે એને વસ્તુ સ્વરૂપ કલ્પનામાં આવ્યું હોય એ રીતે અનેક શાસ્ત્રાધાર આપે, તો એ જાતનો જે ક્ષયોક્ષમ છે, ઉઘાડ છે, એ ઉઘાડ જ્ઞાનને અને શાસ્ત્ર જ્ઞાનને મેળ જોઈને એને એમ ભ્રમ થાય છે કે મને જ્ઞાન પ્રગટ્યું છે, મને જ્ઞાન થયું છે, હું તો જ્ઞાની છું, એ ભ્રમ છે એનો. અને જ્ઞાની તો ખોલી દે, પણ છતાં એનામાં એટલું જોર તો છે ને કે દલીલમાં ઊભો રહી શકે છે સામે, પછી એનો ક્યાં ફરક પડે છે એ જ્ઞાની બતાવે, એ સ્વીકારે ન સ્વીકારે બીજી વાત છે, પણ એને જે વિચાર્યું હોય એના સમર્થનમાં શાસ્ત્રમાંથી આધાર તો આપી શકે છે. એટલી એની ધારણા, એટલી આવડત, એની બુદ્ધિગમ્યતા એટલી છે વિષય, એ રીતે શાસ્ત્રાર્થ પણ કરે છે. અને જ્ઞાનીમાં તો કોઈ જ્ઞાની એવા પણ હોય કે જેને ઉઘાડ ઓછો હોય, સમજે વસ્તુના સ્વરૂપને સમજાવી ન શકે, એવા ઓછા ઉઘાડવાળા પણ જ્ઞાની હોય કે પોતે વસ્તુના સ્વરૂપને સમજી શક્યા હોય, અંદરમાં સમજીને પરિણમી ગયા હોય, બીજાને એ વાત સમજાવવાની ક્ષમતા ન હોય ઉઘાડમાં, એવો વાણીનો યોગ ન હોય, એવો ઉઘાડનો પ્રકારનો હોય. તો સામાન્ય માણસોને તો એમ લાગે કે આને કાંઈ નથી, અને પેલો ધારણાવાળો એને જ્ઞાની માની બેસે કે કેવી વાત કરે છે, કેવું સમજાવે છે. ભાષા એનો ભાષા જુઓ, એનો ઉઘાડ, એનું જ્ઞાન જુઓ ને એની ભાષા જુઓ, બેમાં આકર્ષણ થાય. હવે ભાષા પણ બહિર્તત્વ છે અને પરલક્ષી ઉઘાડ જ્ઞાન પણ બહિર્તત્વ જ છે, બંને બાહ્ય તત્વ છે. અને બહિર્દૃષ્ટિ જીવને બાહ્ય તત્વનું જ આકર્ષણ થાય છે કોઈને કોઈ પ્રકારે. એને તો અંતર પરિણતિ એના જ્ઞાનમાં આવતી નથી જ્ઞાનીની, એટલે બાહ્ય તત્વને માં આકર્ષિત થઈને એનો જ એને મહિમા આવે છે, એની એને કિંમત આવે છે, એવો પ્રકાર બને છે. પણ અહીંયા તો પોતે એવો ઉઘાડવાળો હોય અને પોતાને ભ્રમ થાય કે મને જ્ઞાન થઈ ગયું છે, તેને અહીંયા અતિ પરિણામી પણ કહેવામાં આવે છે. એનું નામ અતિ પરિણામી પણ છે. તેવા દોષમાં અભિમાનપૂર્વક વર્તે છે, ત્યાં તેનું અહમ પણ આવ્યા વિના રહેતું નથી. જીવ પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે પર્યાયમાં જે પ્રકારની વિશિષ્ટતા ઉત્પન્ન થાય છે, એટલે પહેલા એવો ઉઘાડ નહોતો, સમજ નહોતી, એવી શાસ્ત્ર જ્ઞાનની સમજણ થઈ તો પર્યાય દ્રષ્ટિમાં એનું અહમ પણ, પર્યાયમાં હું પણ છે પર્યાય દ્રષ્ટિથી, તો ઉઘાડમાં પણ એને હું પણ થાય છે. જેમ રાગમાં હું પણ થાય છે, એમ પરલક્ષી ઉઘાડમાં પણ એને અહમ બુદ્ધિ થાય છે, એટલે એનું એને અભિમાન આવે છે. અભિમાન આવે છે ત્યારે એ બીજા એનાથી ઓછા ઉઘાડવાળાથી વધારે પોતાને આગળ માને છે. બીજા નથી સમજી શકતા એટલું હું સમજી શકું છું, બીજાને પકડાતું નથી, બેસતું નથી એટલું મને પકડાય છે, એમ એ નીચેવાળાની સરખામણીમાં પોતાનું ઊંચું સ્થાન સમજીને અભિમાનને દ્રઢ કરે છે અથવા અભિમાનને સેવે છે, એવો પ્રકાર ત્યાં ઉત્પન્ન થાય છે. ત્યારે શુષ્ક જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે અને એ જ્ઞાનમાં શુષ્કતા આવે છે. શુષ્કતા આવે છે એટલે જે અધ્યાત્મ ભાવોનો રસ હોય છે, જ્ઞાનની સાથે સાચા જ્ઞાનની સાથે જે અધ્યાત્મ રસ હોય છે, એવો અધ્યાત્મ રસ શુષ્ક જ્ઞાનીને પરલક્ષી ઉઘાડવાળા જ્ઞાનીને નથી હોતો. આ બે વચ્ચેનો ફરક છે. જ્ઞાનીને પણ ઉઘાડ હોય તો વિશેષતા એ છે કે એ ઉઘાડ જ્ઞાનની સાથે સાથે એનો અધ્યાત્મ રસ છે એ વ્યક્ત થયા વિના રહેતો નથી. અને એક ભેદ પ્રભેદથી વાત કહે તો પણ અભેદ સ્વરૂપ ઉપર એનું જે વલણ છે, એનું જે ઢળણ છે, એનું જે વજન છે એ વ્યક્ત થયા વિના રહેતું નથી. જ્યારે શુષ્ક જ્ઞાનમાં એ પ્રકારનો અધ્યાત્મ રસ, અભેદ તરફના વલણવાળો રસ એને હોતો નથી. ભેદ પ્રભેદની અંદર જાણે ઘણું જ્ઞાન છે, આ જાતનું જ્ઞાન તે જ જ્ઞાન છે, આવું જ્ઞાન તે જ કોઈ વિશિષ્ટ જ્ઞાન છે, અસાધારણ જ્ઞાન છે, એમ એને ઉઘાડનો મહિમાન, ઉઘાડની કિંમત એને ભાષા આપે છે. એમાં શુષ્કતા આવે છે, અધ્યાત્મ ભાવની જે ભાવથી ભીંજાયેલું પરિણમન હોય ને જે ભાષા હોય એ પ્રકાર એનામાં ઉત્પન્ન થતો નથી. શુષ્ક જ્ઞાનનો અર્થ જ એ છે, અધ્યાત્મ વિહીન પણ, અધ્યાત્મ રસ રહિત પણ એને શુષ્ક જ્ઞાન કહેવામાં આવે છે.
આજે ક્રિયા માર્ગે પુણ્ય પાપનું પરિણામ નહીં, પાપને જોઈને પોતાને ઠીકમાં લીધે છે. સંયોગ જ્ઞાનમાં બીજાના પોતા કરતા
ઓછા ઉઘાડવાળા છે,
એટલે નીચેવાળા તરફ જોઈને એ પોતાને ભૂલમાં રાખી લે.
ઉપર જોવે તો એને પોતાની લઘુતા દેખાય, પણ અભિમાનમાં તો ઉપર જોવાનું બનતું નથી. જ્યાં પોતાની પર્યાયનું અભિમાન વર્તે છે એવી સ્થિતિમાં એ ઉપરવાળા સામે જોવાનો એને પ્રકાર આવતો જ નથી. એને નીચી દ્રષ્ટિ હોવાથી, એની દ્રષ્ટિહીન અને નીચ હોવાથી એ નીચેવાળા સામે જોવે છે, આના કરતાં મને વધારે એમાં તો કોઈ જ્ઞાની પણ આવી જાય, કેમ કે એને તો અંતર્જ્ઞાનનો એને પરિચય નથી. એટલે કોઈ ઉછા ઉઘાડવાળા જ્ઞાની હોય તો એના કરતાં પણ એને સમજાવવા લાગે, એના કરતાં પણ પોતે વિશેષ જ્ઞાન જ્ઞાનવાન છે એવું માનીને એવા એવા ટોનમાં એવા ભાવમાં એવા પ્રકારમાં એ વર્તે એની સામે, જેને એમ કે ને પોતાની સુપિરિયારિટી બતાવે, સુપિરિયારિટીમાં રહી જાય. આ પ્રકાર શુષ્ક જ્ઞાનમાં ઉત્પન્ન થઈ આવે છે. જેને ધ્યેય પૂર્ણતાનું છે એને તો ખબર છે કે ગમે એટલો ઉઘાડ વધે, અંગ પૂર્વ નો ઉઘાડ વધે, અત્યારે તો કોઈને એના 10,000,00,000 ભાગનો ઉઘાડ નથી, પણ અંગપૂર્વ નો ઉઘાડ થાય તો પણ એમ માને કે કેવળ જ્ઞાન સ્વરૂપ એવું જે મારું જ્ઞાન તત્વ છે એની પાસે, એ અનંત જ્ઞાનથી ભરપૂર તત્વ પાસે આ ઉઘાડ તો અનંતમાં ભાગે છે, કાંઈ જ નથી. એટલે એની મહત્તા જ એને આવતી નથી, એમ એની સરખામણી એને પોતાના પૂર્ણ તત્વ સાથે થાય છે. એટલે એની પાસે એને અનંતમાં ભાગ શું દેખાય? કરોડમાં ભાગ નથી, અબજમાં ભાગ નથી, અનંતમાં ભાગ છે. શું દેખાય એને? એવો પ્રશ્ન ભાઈ અશોક ભાઈ ને આવે છે, સૌથી નાના ભાઈ કનુ ભાઈ છે, મુંબઈ રહે છે. એક દિવસ સાંજે ગુરુદેવ સાથે આટા મારતા મારતા ગુરુદેવે કઈ વાત કરી, પોતે અંગત સ્વાધ્યાય સંબંધમાં કઈ વાત કરતા હતા. તો કે સાહેબ, આપને તો ઘણું જ્ઞાન છે, હજી આપને શાસ્ત્ર વાંચીને વાંચવાનું હોય છે કે હજી વાંચો છો આપ શાસ્ત્ર? આપને તો ઘણું જ્ઞાન છે. તો ગુરુદેવ કે શું ઘણું જ્ઞાન છે? આ તો અનંતમાં ભાગે છે જ્ઞાન. તો જ્ઞાન તો જ્ઞાન કેટલું હોય કે આ ઘણું જ્ઞાન એવું નથી કે આ તો બહુ ઓછું જ્ઞાન છે. સૂક્ષ્મ જ્ઞાન એ તો બહુ ઓછું જ્ઞાન છે. એટલે પોતાના પરિપૂર્ણ અનંત જ્ઞાનનું જેને ભાન છે કે અનંત જ્ઞાન એટલે કેટલું જ્ઞાન, એને પર્યાયમાં અહમ બુદ્ધિ થઈને ઉઘાડ જ્ઞાનમાં શુષ્ક જ્ઞાન પણ થતું જ નથી. અથવા એ પ્રકારનો જે અતિ પરિણામી પણ કહીએ એવો જે જ્ઞાનનો વિપર્યાસ, એ પ્રકારનો વિપર્યાસ નથી થતો. હવે એ શુષ્ક જ્ઞાન પણ થાય છે, ઉઘાડમાં વિષય બુદ્ધિગમ્ય થાય છે, એટલે બીજી વધારે નુકસાની એ ઊભી થાય છે કે ત્યાં જિજ્ઞાસાનો અભાવ થઈ જાય છે. એને પછી જિજ્ઞાસા નથી રહેતી કે આત્મા કેવો છે, કે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી આત્મા આવો છે, ઉત્પાદ વિધ્રુવથી આવો છે, ગુણો આવા છે, અંદરમાં ધર્મો આવા છે, એમ અનેક ન્યાય અનેક ગાથાઓ એની વિવિક્ષાઓ એ બધું એને વાંચ્યું છે, સાંભળ્યું છે, બુદ્ધિગમ્ય થયું છે. એટલે હવે એમાં કાંઈ નવું સમજવાનું નથી ખાસ, આ તો બધું સમજાઈ ગયું છે. એક જાતનો જિજ્ઞાસાનો એમાં અભાવ ઉત્પન્ન થાય છે અને ખરેખર તો એને કલ્પના જ થઈ છે સમજાયાની, સમજાયા સંબંધીની એક કલ્પના જ માત્ર એને થઈ છે, બીજું કાંઈ નથી, એ ગડબડ છે. અથવા એક પત્ર આવે છે શ્રીમદજીનો કે જ્યાં સુધી પોતાના પરિણામમાં ગુણનું જે આવરણ છે એ ખસીને નિરાવરણ પણ ન થાય, સ્વાનુભૂતિ પ્રગટ થઈને કોઈ અલૌકિક નિરાવરણ દશા ન થાય, એવી આવૃત દશામાં રહેલા જીવને મને જ્ઞાન થયું છે એવું એને લાગે છે, તો એને શું વિચારવું જોઈએ? હું કે જ્યાં સુધી કોઈ અપૂર્વ નિરાવરણ દશા પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાનના ગમે તેટલા ઉઘાડની અંદર જરા પણ એની કિંમત નહીં આવી જોઈએ. એ જ્ઞાનને, ઉઘાડ જ્ઞાનને તુચ્છ જ્ઞાન સમજવું જોઈએ. કેવું? તુચ્છ જ્ઞાન સમજવું જોઈએ. જો એને જ્ઞાન, એવા જ્ઞાનની તુચ્છતા ન આવે તો એને એની કિંમત થઈને અભિમાન થયા વિના રહે જ નહીં. આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય. આગળ વધી ગયો, વિપરીતતામાં આગળ વધ્યો. એને એમ લાગે છે કે હું આગળ વધી ગયો. બીજું, એની જિજ્ઞાસા મરી પરવારી, જિજ્ઞાસા ચાલી ગઈ. તો જે જિજ્ઞાસા ગઈ એને કારણે એને નુકસાન બહુ મોટું થાય છે. જિજ્ઞાસાનો અભાવ થઈ જાય છે, અને જિજ્ઞાસાનો અભાવ થાય તેમાં બહુ મોટું નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. આ જિજ્ઞાસાનો અભાવ થઈ ગયો એટલે એને આગળ પોતાની દશામાં વિકાસ થવાનો દરવાજો બંધ થઈ ગયો, રસ્તો બંધ થઈ ગયો. સમગ્રપણે વિચારીએ તો, અને દર્શન મોહના દ્રષ્ટિકોણથી વિચારીએ તો, એના દર્શન મોહનો રસ જ્યારે વધે ત્યારે એને જિજ્ઞાસા બંધ થઈ જાય, અથવા જિજ્ઞાસા બંધ થઈ જાય એટલે દર્શન મોહનો રસ વધે. એટલે મિથ્યાત્વ છે એ તીવ્ર થવાની લાઈન શરૂ થઈ જાય, એમાં આગળ વધી જાય. મુમુક્ષુની ભૂમિકામાં તો મિથ્યાત્વનો રસ કપાતો કપાતો, મિથ્યાત્વ રસ ઘટતો ઘટતો તૂટવાની તૈયારી થઈ જવી જોઈએ. મિથ્યાત્વનો નાશ થઈ જાય એવું થઈ જવું જોઈએ. એટલે એનો રસ મંદ થવો જોઈએ કે અભાવ થાય, એના બદલે એને મિથ્યાત્વનો રસ વધવાની શરૂઆત થાય. આથી મોટું નુકસાન કેવું? બીજું બધામાં નુકસાન પહોંચે એ સૌથી મોટું નુકસાન છે. અહીંયા જ્ઞાનનું પ્રકરણ ચાલે છે, પણ કેવા જ્ઞાનના પરિણામ સાથે શ્રદ્ધાને અનુકૂળ છે અને શ્રદ્ધાને પ્રતિકૂળ છે એ વિષય પ્રયોજનભૂત હોવાથી મુમુક્ષુ એ વિચારી લેવો જોઈએ. શ્રોતા તો એથી નીચેના દરજ્જા વાળા જ હોય ને. નીચેના દરજ્જા વાળા કોઈ વખત કોઈ શ્રોતા બેસી ગયા હોય તો એને ખ્યાલ આવી જાય કે આ શુષ્ક જ્ઞાની છે, અને શુષ્ક જ્ઞાનવશ યદવા તદવા એમને માકે છે. તો એને એનું માન નથી આવતું, અને એની અનુમોદના નથી આવતું, એના પ્રતિ બહુમાન આવતું નથી, તો એને એ દોષ નથી લાગુ પડતો. બહારની ક્રિયા તો એની સાંભળવા બેઠા હોય એવી જ હોય, પણ છતાં એને એ દોષ નથી લાગતો. દોષ તો પરિણામ અનુસાર છે. પણ જે જીવ એને કિંમત આપે છે એ શું સમજીને કિંમત આપે છે? જો શુષ્ક જ્ઞાનની શુષ્કતા એની સમજમાં આવે તો કિંમત આપે નહીં. પણ એને શુષ્ક જ્ઞાનને પણ સાચું જ્ઞાન માન્યું છે, ઉઘાડ જ્ઞાનને પણ સાચું જ્ઞાન માન્યું છે, તો એની મહિમા કરે છે. તો એના કરતાં એ વધારે સ્થૂળ બુદ્ધિવાન છે, તો એને નુકસાન ન થાય તો શું લાભ થાય? એને તો વિશેષ નુકસાન થાય જ થાય, અવશ્ય થાય. જેને આ વિષયની અંદર જાગૃતિ છે, તિરાડ પણ એને દેખાય. શુષ્ક જ્ઞાન તો બહુ મોટું ગાબડું છે. તિરાડ હોય એને સિદ્ધાંતમાં ક્યાંય ફેર પડે, ક્યાંય વલણમાં જરા ફેર પડે એટલે એને તરત પકડે, એનું નામ મુમુક્ષુ છે. એમને ઘેટાની જેમ સાંભળી લઈએ કે મુમુક્ષુ નથી. એટલે એને તો તરત ખબર પડે છે, ને ખબર પડે એટલે એને એના પ્રત્યેનું માન છે એ છૂટી જાય, એટલે એને એની અનુબોધના પહોંચતી નથી, એટલે નુકસાન એને થતું નથી પોતાના ભાવમાં. પણ એમને એમ લોકસંજ્ઞાએ કે લોકસંજ્ઞાએ, લોકસંજ્ઞા હું કોઈ મારી પણ હાજરી છે, હજાર ભેગા થયા છે પણ હું હતો એમાં, હું નહોતો એમને, હું હતો બધે, હું અવત્ય, હું જાવત્ય બધે, એમ એ લોકસંજ્ઞા છે. કેમ કે એને બધામાં મારી ગણતરી છે, મારી મારી ઉપસ્થિતિ એવી ગણતરી છે, એ લોકસંજ્ઞા છે. એમને પરીક્ષા કર્યા વિના, ફેરફાર આવે તો એ પણ તપાસ્યા વિના, એનો વિચાર કર્યા વિના એમને સાંભળે છે, ઓગ સંજ્ઞા એ સાંભળે છે, એ પડે છે કે નહીં, લક્ષ તરત ખ્યાલ આવી જાય. એ જાતનું જે મુમુક્ષુની તૈયારી વાળી પરિસ્થિતિ હોય છે એનું હોય તો દોષ થાય, નુકસાન થઈ જાય. હીરા ખરીદવા છે, મૂર્તિ ખરીદવા છે, મુંબઈમાં ફૂટપાડી ઉપર મૂર્તિની માળા વેચે છે, જોઈ બજારમાં જાઓ તો કેટલાક ફૂટપાડી ઉપર મૂર્તિ બનાવતા હોય શકે ને, અને બાજુમાં મોટા સ્ટોર હોય, મૂર્તિ તો સાચા લેવા છે પણ ફૂટપાડી ઉપર સસ્તા મળી જાય તો પછી લઈ લેવા કે ન લઈ લેવા, દેખાવમાં કાંઈ ફેર ન લાગે. એટલે એવી રીતે જેને એને છતાં લઈ લે તો એને નુકસાન જાય, એવું તો કંઈ સવાલ નથી, છતાં લઈ લે તો શું થાય, નુકસાન જ જાય, બીજું શું થાય. એટલે આમાં તો એવું ચાલતું નથી. જૈન દર્શનમાં શિષ્ય પરીક્ષા પ્રધાની શિષ્યને જ શિષ્ય કહ્યો છે. ટોડરમુજીએ તો આના ઉપર સવાલ જવાબ કરીને ચર્ચા કરી છે કે આજ્ઞા પ્રધાનીને શિષ્ય માનવો કે નહીં, તો કે નહીં, પરીક્ષા પ્રધાનીને શિષ્ય માનવો. દેવગુરુ શાસ્ત્રની આજ્ઞામાં રહીએ તો આજ્ઞા પ્રધાની ગણાય, પછી એ શિષ્ય શું ખોટો છે, તો કે નહીં, એ પણ પરીક્ષા પ્રધાની તો હોવો જ જોઈએ, એ પહેલી શરત છે. પરીક્ષા પૂર્વક માન્ય કરીને પછી આજ્ઞા મારીએ, પણ પરીક્ષા કર્યા વિના આજ્ઞા મારીએ એને અમે શિષ્ય મારો ગણતા નથી. જૈન દર્શનની આમનાયમાં એ વાત નથી, પરંપરામાં એ વાત જ નથી, એમ છે. એટલે જિજ્ઞાસાનો અભાવ થાય તેમાં બહુ મોટું નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. જિજ્ઞાસાનો અભાવ થાય ત્યારે એને અપૂર્વ જ્ઞાન પ્રાપ્તિનો ઉત્સાહ છે એ પણ મટી જાય છે. જ્યારે મુમુક્ષુ તરીકે આ જીવે પ્રવેશ કર્યો હોય છે ત્યારે તો એને જ્ઞાન પ્રાપ્તિની ઘણી હોશ રાખીને પ્રવેશ કર્યો હોય છે, પણ આ બધું સાંભળીને વાંચીને જ્યાં એને એમ લાગે કે હવે મને ખબર પડી ગઈ, મને આવડી ગયું, મને સમજાઈ ગયું, ત્યારે એની જ્ઞાન પ્રાપ્તિની જે ઉત્સાહ અને રસ હતો એ પણ ખલાસ થઈ જાય છે. એટલે એના પરિણામમાં જ્ઞાન વૈરાગથી માંડીને બધી બાજુના પડખામાં, શુષ્કતા આવે ત્યારે વૈરાગ પણ ઓછો થઈ જાય, એ બધામાં ફેર પડતો પડતો આખા એને ઘણું મોટું નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. અનેક ગુણોની પર્યાયમાં નુકસાન થવાની શક્યતાઓ આ જિજ્ઞાસા બંધ થઈ જતા થઈ જાય છે. આ પ્રકાર ઊભો થાય છે કારણ કે અનાદિ અજ્ઞાન અને વિપરીત સંસ્કારોનું બળ ઘટવાનું કારણ અથવા કાર્ય માત્ર એક કાર્યનું કારણ, સંસ્કારોનું બળ ઘટવાનું જે પરિણામ આવે, કાર્ય આવે, તેનું કારણ માત્ર પરમાર્થ તત્વની જિજ્ઞાસાના કાળમાં જ બને છે. પરમાર્થ તત્વની જેને તીવ્ર જિજ્ઞાસા છે એ તીવ્ર જિજ્ઞાસાના કાળમાં અનાદિ અજ્ઞાનવશ જે વિપરીત સંસ્કારો પડી ગયા હોય છે એનું બળ એની પરિણતિ ઉપર ઘા કરે છે. મોટો ફાયદો તો જિજ્ઞાસાનો આ છે કે અનાદિની જે વિપરીત સંસ્કારોની પરિણતિ થઈ ગઈ હોય છે જેની એને ખબર ન હોય, તપાસે તો એને પકડી શકે નહીં, એ જિજ્ઞાસાવાળો જીવ અપૂર્વ જિજ્ઞાસામાં આવે તો એ એ પણ વિપરીત સંસ્કારોનું બળ ઘટે છે ત્યાં આગળ. એને મિથ્યાત્વના રસમાં પણ કાપ પડે છે. એ સિવાય ચારિત્રની અંદર પણ એને અનેક પ્રકારના બાહ્ય વિષયો તરફના આકર્ષણમાં, બાહ્ય વિષયનો જે રસ હોય છે એમાં પણ કાપ પડે છે. બહારમાં વન્ય પદાર્થમાં જે સુખનો રસ હોય છે એમાં પણ કાપ પડે છે. એ બાજુ જતા પરિણામમાં વેગ ઉત્પન્ન થાય છે, જેને ઊંધો પુરુષાર્થ કહીએ, એમાં પણ કાપ પડે છે. એટલે જિજ્ઞાસા છે એ શ્રદ્ધામાં, જ્ઞાનમાં, પુરુષાર્થમાં, સુખમાં અને ચારિત્રમાં, પાંચેય મુખ્ય ગુણની અંદર આ જિજ્ઞાસાએ બહુ મોટો ફેરફાર લાવી દે છે. જ્યાં સુધી જેવું પોતાનું પરમ તત્વ છે, જેવું છે એવું જ ભાવમાં, જ્ઞાનમાં, ભાષ્યમાં ન થાય, સિદ્ધ સમાન છે. ને એવું જ પોતે છે એવું પોતાને ભાષ્યમાં ન થાય ત્યાં સુધી એને જિજ્ઞાસામાં રહેવું, આ કાયદાનું ઉલ્લંઘન કરવું નહીં, આ નિયમનું ઉલ્લંઘન કરવું નહીં. જો આ આનું ઉલ્લંઘન થઈ ગયું ને જિજ્ઞાસા મટે, એટલે એના શ્રદ્ધાનમાં, એના જ્ઞાનમાં, એના આચરણમાં બધે નુકસાન શરૂ થઈ જવાનું. જેમ પાંચે ગુણમાં ફાયદો થતો એ પાંચે ગુણમાં નુકસાન થવાનું, આ પ્રકાર ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા તો ખાલી એટલું જ લીધું છે કે પૂર્વના વિપરીત સંસ્કારોનું બળ ઘટવાનું જિજ્ઞાસાના કાળમાં જ બને છે, એ ફાયદો બંધ થઈ ગયો. પણ એ વિપરીત સંસ્કારોની અંદર બધા પરિણામ ગુણના લઈ લેવા, મુખ્ય ગુણના, શ્રદ્ધા, જ્ઞાન, આચરણ, સુખ અને પુરુષાર્થ, પાંચે પાંચ લઈ લેવા. એનો વિશેષ ખુલાસો અહીંયા નથી કર્યો, એ વખતે તો વિચારે નથી આવ્યો, આપણે અત્યારે વિચારે કામ ફેર પડે છે. તો કેટલા કેટલા ગુણમાં ફેર પડે છે, પણ પાંચેયમાં ફેર પડે છે, એવો પ્રકાર છે કે પાંચે પાંચમાં ફેર પડે છે. પાંચ મુખ્ય છે. માત્ર પરમાર્થ તત્વની જિજ્ઞાસાના કાળમાં જ બને છે, અને પરમાર્થ તત્વની જિજ્ઞાસાના કાળમાં જ સત્યનું એટલે પરમ તત્વનું, પરમાર્થ તત્વનું અવભાસન થાય છે. જિજ્ઞાસા વિના કોઈને અવભાસન, ભાવભાસન થાય એવું પણ બનતું નથી. એની અપૂર્વ જિજ્ઞાસામાં જ એને અંતરશોધ વર્તે છે સ્વભાવને, અને સ્વભાવની શોધમાં નીકળેલા જીવને જ સ્વભાવનું ભાવભાસન થાય છે. જેને સ્વભાવની શોધ વર્તતી નથી અંતરમાં, એને સ્વભાવ કદી જડતો નથી. એને સ્વભાવ હોય, હા, શોધ જિજ્ઞાસા હોય એ જ શોધ કરે ને, બીજું કોણ શોધ કરે? વગર જિજ્ઞાસા એ કોણ શોધ કરે? જિજ્ઞાસા મરી પરવારી હોય એને શોધ ક્યાંથી વર્તવાની હતી? એનું જ્ઞાન સંશોધક ભાવે નહીં પ્રવર્તે. એટલે જે અનાદિથી, જે તત્વથી પોતે અજાણ્યો છે, પોતાના મૂળ સ્વરૂપથી અજાણ્યો છે, એ વિષયની કોઈ અપૂર્વ જિજ્ઞાસાના કાળમાં જ એનું ભાવભાષણ થાય છે. એ સિવાય કદી કોઈને થતું નથી, એ પરિસ્થિતિ બંધ થઈ ગઈ. અને ખરેખર ત્યારે મિથ્યાત્વનો રસ અત્યંત અત્યંત મંદ થાય છે. જ્યારે ભાવભાષણ થાય છે ત્યારે તો મિથ્યાત્વનો રસ તૂટવાની તૈયારી વાળો થઈ જાય છે. કેમ કે જ્યારે ભાવભાષણ થાય છે ત્યારે તે જીવ સમ્યક સન્મુખ થાય છે, આત્મસન્મુખ થઈ જાય છે. એટલે એના પુરુષાર્થની દિશા બદલાય છે, એના જ્ઞાનની દિશા બદલાય છે. હજી સુખ નથી પ્રગટ થયું પણ વિકલ્પમાં એને દુઃખ લાગવા માંડે છે. આ બધા પ્રકાર ત્યાંથી ઊભા થઈ જાય છે. એટલે એ બધા ગુણોનો ફેરફાર જે લાભ થવો જોઈએ એ જિજ્ઞાસાવાનને જ થાય છે, ને એ સિવાય કોઈને થતો નથી. એટલે એક બહુ મહત્વનો મુદ્દો છે. જિજ્ઞાસા છે એ તો બહુ મહત્વનો મુદ્દો છે. ત્યારે જ સત્યનું અવભાષણ થાય છે. સત્યનું અવભાષણ એટલે પોતાના મૂળ સ્વરૂપનું સત્યનું ભાવભાષણ, એને સત્યનું અવભાષણ અહીંયા કહે છે. તેવા પરિણામ થાય તેવા પરિણામમાં અવકાશ થાય છે. સત્યનું અવભાષણ થાય તેવા પરિણામમાં અવકાશ જિજ્ઞાસાને લઈને થાય છે. પરંતુ જિજ્ઞાસાના અભાવમાં અનુભવી મહાપુરુષના પ્રત્યક્ષ સમાગમના કાળમાં તે મહાત્મા આત્માના મૂળ માર્ગને અને આત્માના મૂળ સ્વરૂપને આત્મભાવમાં વિભોર થઈને અસાધારણ વ્યક્ત કરે, પ્રગટ કરે, કહે તો પણ જિજ્ઞાસા રહિત સ્થિતિને લીધે તે ભાવોની ઓળખાણ અથવા ભાવ ભાષણ થતું નથી. તેથી જ્ઞાન માર્ગે જનાર મુક્ષુઓ જ્યાં સુધી પ્રગટપણે આત્મજ્ઞાન થાય નહીં ત્યાં સુધી ભલે ગમે તેટલું વિશાળ વાંચન અને ધારણા તેને હોય તો પણ પરમાર્થના વિષયમાં જિજ્ઞાસુ રહેવું ઘટે છે. આ એનો ટોટલ માયનો છે કે એવી પરિસ્થિતિ ઊભી થાય છે જિજ્ઞાસાનો નાશ થાય ત્યારે કે અનુભવી મહાપુરુષ મળે, સત્પુરુષ મળે, એના સમાગમમાં અધ્યાત્મનો વિષય ચાલતો હોય, એ આત્માને પ્રાપ્ત થવાની વિધિ, સન્મુખ થવાની વિધિ બતાવતા હોય, પ્રગટપણે કહી શકતા હોય અને કહે, મૂળ સ્વરૂપને બતાવે અને એ બંને વિષય ચાલતો હોય ત્યારે એ સત્પુરુષને અનુભવીની વિશેષતા એ છે કે એનો રસ એની અંદર એને હોય છે. ચાલો આત્માનું સ્વરૂપ તમને શાસ્ત્ર અનુસાર બતાવી દઈએ કે આવો આત્મા છે, આવો આત્મા છે, આવો આત્મા છે, એવું નથી. એ બંને વિષય ચાલે છે ત્યારે એનો આશ્રય એને વર્તે છે. પોતે પણ માર્ગમાં વર્તે છે એટલે આશ્રય છે અને સ્વરૂપનો પણ આશ્રય એ માર્ગના પરિણામને છે. એટલે એ આધ્યાત્મિક ભાવોમાં એનો રુચિનો વિષય છે, પોતાના રસનો વિષય છે. એટલે એની વાત આવે ત્યારે એનો રસ એને ઉપજ્યા વિના રહેતો નથી. કુદરતી વસ્તુ છે. જેને જેની મહિમા છે, જેને જેનો રસ છે, એ વિષયને કહેવા જતા એની મહિમા ને એનો રસ એને આવ્યા વિના રહે નહીં. આ તો કુદરતી પોતાના અનુભવમાં આવેલો વિષય છે. એટલે એ રીતે જ્યારે એ વિષય અસાધારણ રીતે વ્યક્ત થતો હોય છે પણ અહીંયા જિજ્ઞાસાનો અભાવ થઈ ગયો હોય તો તેને તે ભાવોની કિંમત આવતી નથી, એની ઓળખાણ થતી નથી અને એ વિષયનું ભાવ ભાષણ કાંઈ એને આવતું નથી. ધારણા થઈ જાય પણ ભાવ ભાષણ કાંઈ આવે એને. યાદ કરી લઈએ કે આ પ્રશ્નની સામે આમ ઉત્તર આવ્યો, આવો એક પ્રશ્ન આવ્યો એની સામે આમ ઉત્તર આવ્યો. એવું તું કેટલું કે યાદ રાખીશ અને કેટલા દિવસ યાદ રાખીશ, એવું ઘણું ઘણું આવશે એમાંથી કંઈક છૂટી જશે અને કંઈક જે યાદ રહેશે એ પણ મર્યાદિત કાળ માટે યાદ રહેશે. કેમ કે સ્મૃતિ છે એ બહુ પાંગળી ચીજ છે, હું કહીને એ વિસ્મૃતિ થઈ જાય છે. કોઈને તો ચાલુ ભાવમાં વિસ્મૃતિ થઈ જાય, તો કોઈને ભવાંતર થતા એને વિસ્મૃતિ થઈ જાય છે. એટલે એનું તો કોઈ બળ પ્રગટ થતું નથી ને એનું કોઈ કાર્યનું પરિણામ પણ એને આવતું નથી. એટલે જ્ઞાન માર્ગે જનાર એટલે શાસ્ત્ર અધ્યયન કરનાર મુમુક્ષુએ જ્યાં સુધી પોતાને પ્રગટપણે આત્મજ્ઞાન થાય નહીં, સ્વાનુભૂતિ ઉત્પન્ન થાય નહીં, પ્રગટ જ્ઞાન દશા વર્તે નહીં ત્યાં સુધી ભલે ગમે તેટલો એનો ઉઘાડ હોય, ગમે તેટલું વિશાળ વાંચન હોય, ગમે તેટલી યાદદાસ્ત હોય અને લોકો ભલે એને ગમે તેટલો કિંમત આપતા હોય, શું તમારું જ્ઞાન, શું તમારું ધારણા, શું તમારું વાંચન, શું તમારી વિચાર, શું તમારી તર્ક શક્તિ, શું દલીલ શક્તિ, સમજાવવાની શક્તિ, સમજવાની શક્તિ, એ પોતે જિજ્ઞાસામાં આવે છે. એ તો પરમાર્થના વિષયમાં પોતાની જિજ્ઞાસાનો ત્યાગ કરે નહીં તો એ બરાબર છે અને જો એનો ત્યાગ થઈ ગયો તો બહુ મોટા નુકસાનમાં આવી પડે. પ્રાય આ પરિસ્થિતિ ઊભી થાય છે કે શાસ્ત્ર અધ્યયન કરનારા જે જીવોનો સમૂહ છે, મુમુક્ષુઓનો જે સમૂહ છે, એ સમૂહમાં મોટાભાગના જીવોને શાસ્ત્ર અધ્યયન કરતા કરતા શાસ્ત્રનો વિષય બુદ્ધિગમ્ય થતા જિજ્ઞાસા ચાલી જાય છે. એને ખ્યાલ આવે છે કે આ મને આવડે છે, આ મને ખબર છે, આ વાત મેં અનેક વાર સાંભળી છે, પછી એની જિજ્ઞાસા ગઈ, એનું બધું ગયું. આ એક જ્ઞાન માર્ગે જનારને બહુ મોટી લાલ બત્તી મૂકી છે. અહીંયા રખે નહીં જિજ્ઞાસાનો અભાવ ના થાય. મારું સ્વરૂપ મેં વેચ્યું નથી, મેં અનુભવ્યું નથી, કેવું છે એનો ભાવ વાંચતો નથી, તો એની જિજ્ઞાસા કેમ છૂટે? આ વાત એના બરાબર સમજણમાં અને લક્ષમાં રહેવી જ જોઈએ, અને લક્ષ બહાર જવી ન જોઈએ, તો જ જિજ્ઞાસા ટકી શકે. નહીં તો જિજ્ઞાસા ક્યારે ચાલી જાય એને ખબર રહે નહીં. કેમ કે એને એમ થાય કે આપણે શાસ્ત્ર જ્ઞાનમાં જ્ઞાન પ્રાપ્તિ માટે શાસ્ત્ર તો વાંચીએ છીએ, રોજ શાસ્ત્ર વાંચીએ છીએ, રોજ સ્વાધ્યાય કરીએ છીએ, એ જ્ઞાન પ્રાપ્તિ માટે જ કરીએ છીએ. એમ કાંઈ જ્ઞાન પ્રાપ્તિ વાંચન કરવાથી થઈ જાય છે એ આ પ્રકાર નથી, કે વાંચન કરવાથી કે શ્રવણ કરવાથી જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય. ઉલટાનું જિજ્ઞાસા માટે તો નુકસાન પણ શરૂ થઈ જાય, અને કેટલું નુકસાન થાય એનો અંદાજ એને પોતાને આવી શકે એવી પરિસ્થિતિ. તેથી તેમાં જિજ્ઞાસુ રહેવું ઘટે છે, અને તે જિજ્ઞાસા જિજ્ઞાસુ રહેવું જિજ્ઞાસામાં જ રહેવું તે ખાસ પ્રકારની પાત્રતાના સદભાવનું એક લક્ષણ છે. જ્યાં પાત્રતાના અનેક લક્ષણો છે એ માયનું પણ આ એક બહુ સારું લક્ષણ છે. જિજ્ઞાસા માટે એમ કહેવાય છે, કેટલા પક્ષીઓ એવા થાય છે કે વરસાદનું સીધું પાણી પીએ. ક્યારે વરસાદ આવે ત્યારે વરસાદ બંધ થઈ જાય પછી પાણી પીવાનું બંધ. જ્યારે વરસાદ પડે ત્યારે એ શુદ્ધ પાણી પીએ, આકાશમાંથી પડતું પાણી. તો એ ચોમાસું પૂરું થયા પછી ચોમાસું શરૂ થાય ત્યારે કેટલી તૃષા હોય એની, અને એ વરસાદની કેટલી રાહ જુએ. આઠ આઠ મહિના પાણી વગર કાઢ્યા હોય એને એ પાણી માટે કેવી તૃષા હોય અને કેવી રાહ જુએ. એમ જ્ઞાનીના શ્રીમુખેથી જે કાંઈ જ્ઞાનામૃત બહાર પડે છે, રચનામૃત છે, એ જ્ઞાનામૃત છે. એ જ્ઞાનામૃત પીવા માટે ચાતકની જેમ ઊભો હોય એ જિજ્ઞાસાનો એક દ્રષ્ટાંત છે અથવા ઉપમા છે. એની સાથે સરખાવી શકે કે એને એમ થાય કે આ શું કહેશે, આ શું કહેશે, મારા હિતની કેવી પરમ હિતની વાત આવશે, મારા પરમ હિતની કેવી વાત આવશે. એ માટે જેમ પાણીથી પ્રાણ એના દળવાઈ રહે છે, એમ આ અમૃતથી એના અનંત જન્મ મરણના અભાવ થઈને એવું નવું જીવનના પ્રાણમય જ્ઞાનમય જીવનના શાંતિમય જીવનના સુખમય જીવનના પ્રાણ મળે. એ પરિસ્થિતિમાં એ ચાતકની જેમ જિજ્ઞાસામાં ઊભો હોય તો એને અનેક પ્રકારે ફાયદો છે. સર્વ પ્રકારે, અનેક પ્રકારે એટલે સર્વ પ્રકારે એ લાભમાં આવવું છે, સર્વ પ્રકારે એને ફાયદો છે. આ જિજ્ઞાસા બહુ મોટી વાત છે. જિજ્ઞાસા વૃત્તિમાં સરળતા પણ આવી જાય છે, મધ્યસ્થતા પણ આવી જાય છે, જીતેન્દ્રિયતા પણ આવી જાય છે. કેમ કે ઇન્દ્રિય વિષય ઉપરનો રસ ઘટી જાય છે. શ્રીમદજીએ લીધું છે ને કે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર કોણ છે, જે જીવ વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા સરળતા અને જીતેન્દ્રિયપણું જેને છે તે તત્વ પામવાનું પાત્ર છે. તો વિશાળ બુદ્ધિમાં ઉઘાડ ભલે ઓછો વધતો હોય તો અહીંયા પ્રયોજનના વિષયમાં સંઘની પ્રાણીને કાંઈ બીજી તકલીફ નથી. વિશાળ બુદ્ધિવાળાને તો શું છે, ગમે તેવા ખાટા ખોટા તર્ક આવે તો વિશાળ બુદ્ધિની અંદર એને બીજું ગોથું ખાવાનું ન બને. પણ જે પ્રયોજનને પકડીને બેઠો છે મજબૂત રીતે, પ્રયોજનના વિષયમાં જેની બુદ્ધિ તીક્ષ્ણ છે, એને તો વિશાળ બુદ્ધિ ન હોય તો પણ એ વિશાળ બુદ્ધિનું જ કામ કરે છે ત્યાં. એને આ જિજ્ઞાસાના કાળમાં સરળતા, મધ્યસ્થતા, જીતેન્દ્રિયપણું એ બધા પાત્રતાના તત્વ પામવાને જે પાત્ર છે એ બધા ફેક્ટર, બધા લક્ષણો ત્યાં ઊભા થઈ જાય છે. એટલે સમસ્ત પ્રકારે લાભનું જ કારણ છે. તે ખાસ પ્રકારની પાત્રતાના સદભાવનું એક લક્ષણ છે. આવી પાત્રતામાં પ્રયોજનભૂત વિષય સામે આવે ત્યારે જિજ્ઞાસા વધુ સતેજ થાય. હવે શું છે કે જ્ઞાન પોતાના હિતનો વિષય સામે આવે છે ત્યારે જિજ્ઞાસા ત્યાં ઉગ્રતા પકડે છે. આ એક એની સાચી જિજ્ઞાસા, યથાર્થ જિજ્ઞાસાનું આ એક લક્ષણ છે, અથવા ખાસ પાત્રતાનું પણ આ લક્ષણ છે કે જ્યારે એને પોતાના હિતની વાત આવે છે ત્યારે એમાં એને વધુમાં વધુ રસ પડે છે. જેમ માણસને ભાવતું ભોજન મળે તો આમ તો જમવાના રસથી માણસ જમતો હોય છે, પણ ભાવતી ચીજ આવે ત્યારે એનો રસ વધી જાય છે, વૃદ્ધિગત પામે છે. એમ ખાસ પાત્રતાવાળાને પોતાના પ્રયોજનનો વિષય સામે આવે છે, પ્રયોજનભૂત વિષય આવે છે, રુચિનો વિષય આવે છે, ત્યારે એની જિજ્ઞાસા પણ સચેત થાય છે અને તેનો રસ પણ વધે છે. ત્યારે જિજ્ઞાસા વધુ સચેત થાય છે અને પરમ તત્વને, એટલે નિજ પરમ તત્વને ઊંડી જિજ્ઞાસાથી ગ્રહણ કરવાનું બને. આ રીતે જો જિજ્ઞાસા સચેત થાય તો એ ઊંડી જિજ્ઞાસાથી પોતાના પરમ તત્વને અથવા પોતાના સ્વીકારી અસ્તિત્વને એ ગ્રહણ કરી લે. આ સિવાય શાસ્ત્ર જ્ઞાનરૂપ વિદવત્તાને લીધે, હવે કોઈ શાસ્ત્રનું અધ્યયન કરતા કરતા વિદ્વાન થઈ જાય, ભણતા પંડિત ગીત જે લખતા લઈએ થાય, ત્યારે તમારે કવિતા એવી હતી, શાસ્ત્ર ભણે તો પંડિત થતા વાર, વિદ્વાન થતા વાર ન લાગે, બહુ શાસ્ત્રો ભણે એટલે આપોઆપ વિદ્વાન થઈ જાય, અને બહુ લખે તો અક્ષર સુધરી જાય ને સારો એવો લઈ લખનાર એટલે લઈ. પહેલાં તો બધું હાલ પુસ્તકો હાથે લખાતા ને પ્રશ્ન એટલા કામ નહોતા, તો લખનાર લઈયો થઈ જાય ને લઈયો કહેતા, અને ભણતા પંડિતની શાસ્ત્ર વાંચે એટલે વિદ્વાન પંડિત થઈ જાય. તો એ રીતે શાસ્ત્ર અધ્યયન કરતા 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 શાસ્ત્ર જ્ઞાનરૂપ વિદવત્તા આવી ગઈ હોય તેને લીધે, એક તો વિદવત્તાની પ્રાપ્તિને લીધે, તેમજ પૂર્વકર્મના તે પ્રકારના પુણ્યયોગને લીધે, વિદ્વાન હોય પણ પુણ્યયોગ ન હોય તો લોકો આદર સત્કાર ન કરે, ગમે એવો વિદ્વાન હોય તો, સારામાં સારો વિદ્વાન હોય, શાસ્ત્ર જાણતો હોય, બધું હોય, પણ લોકોને આદર સત્કાર કરવાનું ન બને, પુણ્ય જાતનું ન હોય તો એને લોકો આદર સત્કાર નથી કરતા, અને કોઈ જાતનું પુણ્ય હોય તો કાંઈ ન હોય, વિપરીતતા હોય તો એ લોકો આદર સત્કાર કરે છે, એ પૂરું પુણ્યનો પ્રકાર છે. પણ બે વાત સાથે હોય કે શાસ્ત્ર જ્ઞાનની વિદવત્તા હોય અને પૂર્વકર્મનો એ પ્રકારનો પુણ્યયોગ હોય કે જેને લીધે સામાજિક આદર સાથી સત્કાર મળવા લાગે છે ત્યારે તેમાં જીવ ફસાઈ જાય છે. આ એક શાસ્ત્ર જ્ઞાન ભણતા ભણતા ફસાવાની જગ્યા છે, ક્યાં ક્યાં ફસાય કહે છે ને ભાઈ, આ રસ્તે ચાલતા ધ્યાન રાખજો, નહીતર ક્યાંક પાછા તમે પડશો તો બહુ નીચે નીચે પડી જવાય એવું છે. ડુંગરાના રસ્તા એવા હોય તો ખીણ હોય બાજુમાં, પવનમાં જો ઝપાટા આવે ને એમાં જો જાય તો જાય નીચે, એમ અહીંયા પણ વિદ્વાન થાય અને ભાષાનો યોગ હોય, પૂર્વકર્મના પુણ્યનો યોગ હોય, લોકો માન સત્કાર આદર આપે તો જીવ એમાં ફસાઈ જાય છે. એને જો એ રૂચે તો બીજા માન આપે, પોતાની વિદવત્તાના વખાણ કરે, તમે બહુ સારું સમજાવી શકો છો, અમારા જેવા વિદ્વાન સમાજની અંદર બહુ ઓછા છે, અને વિદ્વાનોને તો માન આપવું જોઈએ. સંસ્કૃત માતાની જે કહેવતો છે, રાજા સ્વદેશે પૂજ્યતે, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. વિદ્વાન હોય દેશ વિદેશમાં ગમે ત્યાં જાય, લોકોને ખબર પડે કે આ તો વિદ્વાન છે. રાજા તો એને દેશમાં જ પૂજે, પરદેશમાં જાય કોને ખબર છે રાજા છે, કોને ખબર છે એમ કાંઈ કહ્યું, મારા રાજા માની ને. એટલે વિદવત્તા તો સમજાઈ જાય લોકોને, પણ કહે છે કે એ સારું લગાડવાની ચીજ નથી. જો પોતાને મીઠું લાગ્યું, માન આપ્યું, એ માન પોતાને મીઠું લાગ્યું, તો એ જીવ ફસાયા ના રહેતો નથી. અને એ ફસામણ છે એના આત્માર્થ ઉપર સીધો ઘા પણ મારે છે. સીધો પ્રહાર છે આત્માર્થ ઉપર. એટલે આગળ બોલતો આવી જશે ઘણું કરીને આમાંથી વચના વ્રતમાંથી બોલીને, કે માન મળવાના પ્રસંગથી મુમુક્ષુ ભલે વિદ્વાન હોય તો પણ દૂર ભાગે. માન મળવાના પ્રસંગથી એ દૂર ભાગે, એટલે એને માન મળવાનો પ્રસંગ હોય તો એને એમ ન થાય કે ઠીક છે અહીંયા માન મળશે માટે લાભ જાણ, પોતાનો ત્યાં નહીં જવાનું વલણ અપનાવે છે, છતાં જવાનું થાય. તો એ બરાબર જાગ્રત રહે કે મારે આ મીઠાશ મારે ન જોઈએ, એ ભલે માન આપે પણ એની મીઠાશ મારે જોઈતી જ નહીં. એ બરાબર અંદરમાં જાગ્રત હોય છે. જગતમાં એવું બને છે કે કેટલાક વખાણ કરનારા માણસો વખાણ કરીને પોતાનું કામ કઢાવી લે છે, થોડા ખુશામતખોર માણસો પ્રકૃતિ ના હોય તો એને ખુશામત કરીને એનું કામ કઢાવી લે. તો કેટલાક એવા પાટાકાર જેના હોય છે કે કોઈ માણસ ગમે એટલી ખુશામત કરે ને તો કાંઈ એને મચક નો આપે, જ્યાં એના સ્વાર્થ ની વાત આવે તો સુખી વાત કરી ભાઈ એ નહીં બની. તમે ભલે વખાણ કર્યા કાંઈ વાંધો નહીં, ન કર્યા હોત કે કર્યા હોત અમને કાંઈ જરૂર નથી, પણ અમારાથી આમ નહીં બની શકે. એટલે કોઈ ગેરલાભ લેવા માગે તો જેમ કોઈ જાગ્રત હોય છે, સાવધાન હોય છે, એમ મુમુક્ષુ પણ આવી બાબતની અંદર સાવધાન રહે છે, જાગ્રત રહે છે, ફસાતા નથી. અથવા કોઈ ફસાઈ જાય છે, ફસાઈ જાય છે ત્યારે એને વધુ માન મેળવવાની દ્રષ્ટિ તેને રહ્યા કરે છે. આ બધા અનિષ્ટ પરિણામોનું પ્રકરણ છે, આવા પરિણામ ન હોવા જોઈએ એ પ્રકરણ ચાલે છે. એટલે જ્યારે એને માન સારું લાગે છે અને એ માનમાં ફસાય છે ત્યારે પાછો એનો છેડો નથી, એટલું માન મળવું એનો કોઈ છેડો નથી. એટલે માન માટે બીજો ન્યાય પણ જ્ઞાનીઓ આપે છે કે ભાઈ તું આ માનના રસ્તે ન ચડ, અને તારી પાત્રતા મારે તો કેવો જ્ઞાનમાં એમ જણાશે કે આ કોઈ નિકટ ભવિષ્ય છે, આસન ભવિષ્ય છે, નિકટ ભવિષ્ય છે એમ જે એને જણાશે. તો તને કોણે માનાયું, આ કેવો જ્ઞાની પરમાત્મા એમ માનાયું, ત્રણ લોકોનો નાશ તને માન આપે પછી બીજા કોઈના માનની તારે શું જરૂર છે, નીચે વાળા માન આપે ન આપે તારે શું લેવાનું, એના એની ગણતરી થશે. પણ વિપરીતતામાં તો માનમાં વધુ માન મેળવવાની દ્રષ્ટિ રહે છે, વૃત્તિ રહે છે, અને એમ થતાં આત્મશુદ્ધિનો માર્ગ ભૂલી પોતાના આત્માનું શુદ્ધિકરણ કરવા માટે આ ક્ષેત્રમાં જે આવ્યો હતો એ વાત સાવ ભૂલી જાય છે, તદ્દન ભૂલી જાય છે, અને બહારમાં ફક્ત માનાર્થે તે પ્રવૃત્તિ કરવા લાગે છે. પછી માનાર્થે કેવી કેવી પ્રવૃત્તિ કરવી એમાં જ એની વૃત્તિ બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ ક્યાં કરે છે, એમાં આત્માને શુદ્ધિ કરવાનો વિષય એકદમ એમાંથી ખલાસ થઈ જાય છે, આખી પરિસ્થિતિ બદલી જાય છે. નહીંતર જીવ શરૂઆત કરે છે ત્યારે તો ધર્મના ક્ષેત્રમાં એવી ભાવનાથી આવે છે કે કાંઈક હું મારું હિત કરું, મારી શુદ્ધિ કરું, પણ એમાં જો વિદ્વાન થાય ને એમાં જો માન મળવા લાગે ને એ જો માને ચડી ગયો તો પછી એમાં આત્મશુદ્ધિ હેતુ છે, ધ્યેય છે એ વિસરી જવાય છે અને માનાર્થે જ સર્વ પ્રવૃત્તિ કરવા લાગે છે. પછી યાદદાસ્ત કરે શાસ્ત્ર વાંચીને કે આ મારે કહેવા થશે, આ શાસ્ત્રમાંથી નવા નવા ઘણા શાસ્ત્રો માટે એમાંથી નવા નવા ન્યાય, નવી નવી યુક્તિ, નવી કલ્પનાઓ, નવી વાતો, નવા દ્રષ્ટાંતો, બીજાને પોતાનો બીજાની નજરમાં પોતાની માન અને મહિમા વધે એટલા ખાતર એ બધી તૈયારી કરવા માંડે અને એ બધી તૈયારીમાં લાગી જાય. પછી એને આત્મનિર્ભરની કોઈ વાત એને રહેતી નથી, એવી અનેક પ્રકારની પ્રવૃત્તિ થાય છે. આ રીતે જ્ઞાન માર્ગે જનારા જીવને સત્પુરુષોએ ચેતરીને અનંત ઉપકાર કર્યો છે તે મહાત્માઓને અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર હો. આ રીતે અનેક પડખાથી મોક્ષોને બચાવી લીધા છે સત્પુરુષોએ આવી વાતો પ્રસિદ્ધ કરીને. મોક્ષોને એક તો જીવને સંસારી જીવને આત્મહિતની ભાવના થવી મુશ્કેલ અને એમાં આત્મહિતની ભાવના થાય અને એમાં શાસ્ત્ર ઊંચા આગમને શાસ્ત્રના અધ્યયનના રસ્તે ચડે એમાં ત્યાં પાછા ફસાયને પડે એ ક્યાંયથી બધેથી બચી જાય એના માટે એની બધી ચેતવણી આપી છે, માર્ગદર્શન આપ્યું અને અનંત ઉપકાર કર્યો છે જ્ઞાનીઓને. તે જે ઉપકાર અનંત ઉપકાર કહી શકાય, અનંત ઉપકાર એટલા માટે કે હિત અનંતુ થાય છે અને અનંતુ અહીંથી બચી જવાય છે માટે એ ઉપકારને અનંત ઉપકાર કહેવામાં આવે છે. વળી ક્રિયા માર્ગે અહીંથી પ્રકરણ જ્ઞાન માર્ગ પૂરો થયો અને ક્રિયા માર્ગનું પ્રકરણ અહીંથી શરૂ થાય છે. વળી ક્રિયા માર્ગે ધર્મબુદ્ધિપૂર્વક બાહ્ય વિષયોનો ત્યાગ કરવામાં આવે છે અથવા અનેક પ્રકારના બાહ્ય પદાર્થનો ત્યાગ કરવામાં આવે છે કે આમ ન કરવું, આમ ન કરવું, આમ ન કરવું. એક બાહ્ય વિધિની વિધિનિષેધ શરૂ થાય છે. આટલું કરવું, આટલું ન કરવું, આ ટાઈમે કરવું, આ ટાઈમે ન કરવું, એ પ્રકારે. પણ તે કેવી રીતે ધર્મબુદ્ધિથી શા માટે એમ કરવું, આત્માને ધર્મ થાય એવી અંદર આશય રહેલો છે કે ધર્મ બુદ્ધિ, બુદ્ધિ એટલે અભિપ્રાય, ધર્મ પ્રાપ્તિના અભિપ્રાયને ધર્મ બુદ્ધિ કહે છે. ધર્મ પ્રાપ્તિના અભિપ્રાય પૂર્વક બાહ્ય પદાર્થનો અથવા બાહ્ય વિષયોનો ત્યાગ કરવામાં આવે છે આવો એક ક્રિયા માર્ગ છે. ત્યાં તેવી ભૂલ થાય છે, તેવા અનુચિત પરિણામ થાય છે કે પ્રથમ પરમા પોતાપણાના અભ્યાસનો ત્યાગ કર્તવ્ય છે. શું કહે છે કે તારે ત્યાગ કરવો છે તો તું બાહ્ય પદાર્થનો ત્યાગ કર, એના કરતા એ તને ત્યાગ કરવાનું કામ સોંપી દઈએ. કે પર પદાર્થમાં પોતાપણું થાય છે એવો એક અભ્યાસ ઉત્પન્ન થાય છે પરમા પોતાપણાનો, રાગમાં, શરીરમાં, કુટુંબમાં, પરિવારમાં, દર દાદીના ઝવેરા કેસો વગેરે, તો એ અભ્યાસ છે એનો ત્યાગ પહેલા કર. ત્યાગનો આ ક્રમ છે, ક્રમ છોડીને ચીલો ચા કરવો નથી, માર્ગ છોડીને બીજા ચીલક ચીલક જુદા ચીલા એને ચડી ગયો. પહેલો ક્રમ આ છે કે સર્વપ્રથમ એને અભ્યાસનો ત્યાગ કરવામાં પોતાની શક્તિનો ઉપયોગ કરવો. કેમ કે એ બહુ મોટો દોષ છે. પરમા હુંપણાનો અભ્યાસ એ અજ્ઞાનજનિત બહુ મોટો દોષ છે. મોટા દોષને ગણવો નહીં, મોટા દોષને નો ત્યાગ કરવામાં અવગણીને નગણ્ય જેવી સ્થિતિ રાખીને નાના નાના દોષ ન થાય એના માટે અનેક પ્રકારના પદાર્થનો ત્યાગ કરવો એ પદ્ધતિ સમુચિત પદ્ધતિ નથી અથવા વાસ્તવિક આત્માના શુદ્ધિકરણની પદ્ધતિ નથી.
આત્માના શુદ્ધિકરણની અનાદિ જે પદ્ધતિ છે, જે પદ્ધતિ તીર્થંકરો થયેલા જે માર્ગ, એ પદ્ધતિ, એ જ પદ્ધતિ બરાબર ગ્રહણ કરવી. અને એ પદ્ધતિ ગ્રહણ કરવામાં કોઈ વિશેષ પોતાનું જ્ઞાન છે તો એને બીજી પદ્ધતિ કરવી શા માટે કરવી? એમ કહો નહીં જાણો, તમે તો તીર્થંકર કરતા કંઈ બીજી વાત કરો તો એના કરતા વિશેષ થઈ ગયા કે ન થઈ ગયા, એ કરવા જેવું નથી. પ્રથમમાં પ્રથમ પરમા પોતાપણાના અભ્યાસનો ત્યાગ કર્તવ્ય છે. શ્રીમદ દેવતાના ઉપર એક પત્ર બહુ લખ્યો છે કે પરમા પોતાપણા રૂપ અભ્યાસના ત્યાગને શ્રીજીને ત્યાગ કહ્યો છે. ત્યાગની વ્યાખ્યા એમણે આ કરી છે. ત્યાગ કોને કહેવો? કે અભ્યાસનો ત્યાગ કર્યો એને ત્યાગ ગણો. અભ્યાસનો ત્યાગ કર્યા વિના ગમે એટલો ત્યાગ કરે, લાખો કરોડો રૂપિયા છોડીને, કુટુંબ પરિવાર છોડીને મુનિ દીક્ષા લઈએ પણ અંદરમાં અભ્યાસ રહી જાય, કારણ કે તેને ત્યાગ નથી કર્યો. દ્રવિડ ઇન્દ્રિય ત્યાગ કેટલો કર્યો? કાંઈ ત્યાગ કર્યો નથી, પૂરેપૂરો એને હજી કરવાનું બાકી છે, કાંઈ એને કર્યું જ નથી એમ કહેવામાં આવે છે શાસ્ત્રમાં. એનું કારણ આ છે કે સૌ પ્રથમ અભ્યાસનો ત્યાગ કર્તવ્ય છે. તે અભ્યાસનો ત્યાગ થયા પહેલા અથવા પરમા સ્વપણાના અભ્યાસ સહિત પરપદાર્થનો માત્ર બાહ્ય ત્યાગ અજ્ઞાન સહિત હોવાને લીધે ત્યાગ સંબંધીના અભિમાનને ઉત્પન્ન કર્યા વિના રહેતો નથી. જેમ જ્ઞાન માર્ગે સૂક્ષ્મનું અહમપણું થાય છે એમ અહીંયા ત્યાગનું અહમપણું થયા વિના રહે નહીં. એટલે બાહ્ય પદાર્થનો ત્યાગ કરે અને અભિમાનનું ગ્રહણ કરે છે. લયું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, અને એમાં પછી એ સંબંધી લૌકિક માન મેળવ્યા વિના એને ચાલે. એટલે પરમાર્થને સમજ્યા વિના લૌકિક માન લેવા માટે પછી પ્રવૃત્તિ, જેમ ત્યાં પેલા જ્ઞાનની સૂક્ષ્મ વાળાને વિદ્વાનને માનની પ્રવૃત્તિ થઈ ગઈ, એમ આને પણ ત્યાગ માટે માનની પ્રવૃત્તિ ચાલુ થઈ જાય, એ પદ્ધતિમાં એ દોષમાં આવી જાય છે. જિજ્ઞાસાનો વિષય છે.